તારીખ 4-10-1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 466 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 236
પત્ર લેખો જુદા જુદા વિષય ઉપર જેની પાસેથી ધર્મ માંગવો તે પાયમાની પૂર્ણ ચોકસી કરવી એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું ધર્મ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય એને જેની પાસેથી ધર્મ પ્રાપ્ત કરવો હોય તે ધર્મ પામ્યા છે કે નહીં તેની ચોકસાઈ કરવી, તેની પરીક્ષા કરવી, તેની ચિકિત્સા કરીને પરીક્ષા કરવી. આમ થોડું અઘરું છે. સાથે સાથે એક સૂચના આપી છે કે એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું, એટલે ઉપર ઉપરથી વાત નથી લેવી, કઈ ઊંડાણથી વાત લેવી છે. કોઈ પણ કામી વ્યક્તિની જ્યારે પરીક્ષા કરવાનો પ્રસંગ છે ત્યારે પરીક્ષા કરનારને પણ કેટલીક તૈયારી હોય તો પરીક્ષા કરી શકે છે. આમ તો દરેક બુદ્ધિશાળી માણસ જે તે ગમે તે વ્યક્તિ માટે જજમેન્ટ તો બહુ સહેલાઈથી બાંધી દે છે. આમ છે ને, આમ છે ને, આ આવા છે ને, આ તેવા છે. અહીંયા જરા ગંભીર વિષય છે. સ્થિર ચિત્તથી વિચારવું એટલે વિષયની ગંભીરતા છે અને વાત ઘણી મૂલ્યવાન છે એમ કહી શકાય કે હીરાના મૂલ્ય કરતા પણ આનું મૂલ્ય વધારે છે. હીરાને કેરેટમાં તોડવામાં આવે છે અને એક એક સેન્ટનો એનો હિસાબ કરવામાં આવે છે. સેન્ટ એટલે પછી એક એક ગ્રામનો 100 મોહાગ, એક કેરેટનો 100 મોહાગ, એક ગ્રામના 10મો ભાગ એટલે એક કેરેટ અને એક કેરેટનો 100મો ભાગ એટલે એક સેન્ટ. આવો ઝીણામાં ઝીણો હિસાબ ઇલેક્ટ્રોનિક બેલેન્સ ઉપર જોખીને કરવામાં આવે છે. એમાં બીજો શાકભાજીનું ત્રાજવું કામમાં ન આવે. એટલી ચોકસાઈ ત્યાં રાખવામાં એટલા માટે આવે છે કે વસ્તુ કિંમતી છે માટે કિંમતમાં બહુ ફરક પડે, વજનમાં ફરક પડે તો કિંમતમાં બહુ ફરક પડી જાય. સોના કરતાં વધારે કિંમતી ચીજ છે, એના કરતાં વધારે કિંમતી ચીજ છે. એટલે આનું બેલેન્સ બરાબર હોવું જોઈએ. એમાં ફેર પડ્યો એટલો બધો ફેર પડ્યો એવું છે. જરા ચોખવટ તો એ જ કરવી છે. જે કહેવા ધારેલી વાત છે તો એ જ છે કે સામે વ્યક્તિ તો જે છે તે છે, હોય તે હોય, ન હોય તે ન હોય. જે કાંઈ વિટંબણા છે એ તો અહીંથી છે કે અમારે શું કરવું. તે તો પહેલેથી એમ વિચારીએ છીએ કે અમારું તો એટલી કોઈ શક્તિ નથી, કોઈ બુદ્ધિની પહોંચ નથી, કોઈ યોગ્યતાની પહોંચ નથી. આ તો કેવી રીતે નક્કી થાય અને ભૂલા પડીએ છીએ વારંવાર. અમે અનંત વાર ભૂલા પડ્યા છીએ આ વિષયમાં. કોઈ ત્યાગની પાછળ, કોઈ વક્તાની પાછળ, શું કોઈ લેખકની પાછળ, શું એમ ઘણી જગ્યાએ જીવ અનંત વાર ભૂલો પડ્યો છે આ વિષયમાં. ઉપરદેવે આ વિષયની અંદર જરાક ચોકસાઈ કરવાનું લીધું છે. તો કેવી રીતે ચોકસાઈ કરવી આ પ્રશ્ન જરા અઘરો લાગે એવો છે. પણ એ વિષયની અંદર થોડું વિચારીએ તો કેવી રીતે વિચારવું જોઈએ કે પોતે આત્મકલ્યાણનો ઉપાય શોધવા નીકળે છે. એક તો પોતાનો ધર્મ પ્રાપ્ત કરવાના શુદ્ધ હેતુ, શુદ્ધ અંતકરણ, આ વસ્તુ પહેલી જરૂરી છે, તો જ એનું જજમેન્ટ આવી શકે એ વિષયમાં, નીતર ન આવી શકે. કેમ કે ધર્મ છે એ આત્મકલ્યાણનો ઉપાય છે, અને એ ઉપાય માત્ર એ ઉપાય માટે જો પોતે શોધ કરતો હોય તો સામે વ્યક્તિ એ વિષય ઉપર કેવી રીતે આવે છે, વચનથી અને ભાવથી બે વાત છે સામે. આપણી પાસે પરીક્ષા કરવાના મુદ્દા શું છે? એક એમના વચનો અને એક એમના ભાવો. વચનો છે એ ભાવને પકડવાનો ચિત્ય છે, પકડવી હોય ચિત્ય શું પકડવું, તો ભાવને પકડવાનો ચિત્ય છે એ વચન છે. તો એ બંને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પ્રત્યક્ષ યોગ જે કૃપાળુ દેવ કહે છે એમાં શું છે કે પ્રત્યક્ષ યોગમાં ભાવ વધારે પકડાય છે કહેનારના. આ લખાણની અંદર કૃપાળુ દેવ આ વચન લખ્યા અને આ જ વચન આપણને પ્રત્યક્ષ રહીને કહેતા હોય તો એમાં 100 ને 6 નો ફેર પડે, એટલો મોટો ફેર પડે. વચન એના જ છે, શબ્દો તેના જ છે, પણ એ જો પ્રત્યક્ષ આપણને આ જ વાત કરતા હોય અને અત્યારે આપણે એમની વાત વાંચીએ એમાં આપણને એટલા ગણી અસર થાય, બહુ મોટી અસર થાય, બહુ મોટો ફરક પડે છે. એમ કે કહેતી વખતે એમના હાવભાવ પણ જોવા મળે છે, સમજવા મળે છે. હવે એમના વચનો અને હાવભાવ આત્મકલ્યાણ બાજુ મને કેવી રીતે દોરી જાય છે કે મને બીજી કોઈ બાજુ દોરી જાય છે? એમાં બીજી એક બાજુ છે, એ પુણ્યની છે. જીવના પરિણામ 3 પ્રકારના છે, એક પાપના પરિણામ, એક પુણ્યના પરિણામ, અને એ પાપ અને પુણ્યથી રહિત એવા ધર્મના પરિણામ અથવા આત્મ પરિણામ અથવા શુદ્ધ પરિણામ એમ કહી શકાય. 3 પ્રકારના પરિણામ છે જીવના. તો પાપ કોઈ ધર્મના વક્તા કે ધર્મના નાયક પાપ બાજુ તો દોડી જવાના નથી, જો કોઈ ધર્મમાં નથી, આ ક્ષેત્ર નહીં દોડી શકો. મોટાભાગના જૈન ધર્મ સિવાયના જે કોઈ પ્રરૂપકો છે એ પુણ્ય બાજુ દોડી જાય છે, જાણે કે અજાણે, કોઈ વખત ભૂલથી પણ એવું કરે છે. અધ્યાત્મની પણ વાત કરનારા કઈ બાજુ જાય છે આ વાત જરા ઊંડેથી વિચારવા જેવી ખરી. ત્યારે આત્મકલ્યાણનો જે વિષય છે એ બાજુ કેવી રીતે દોડી જાય છે એ પણ એ જોવું જોઈએ. બીજું કે કહેનાર જો આ ધર્મ પામ્યો હોય તો એનું જે પરિણમન છે એ પરિણમનના બેકગ્રાઉન્ડથી ઉત્પન્ન થયેલું વચન છે. આ વચનની ઉત્પત્તિ બે રીતે થાય છે, એક રાગને સાધતા સાધતા અને એક ધર્મને એટલે વિતરાગતાને સાધતા સાધતા. રાગને સાધનારા જે રીતે તે જ વચન કહે, અધ્યાત્મનું જ વચન છે પાછું, તે જ વચન કહે અને વિતરાગતાને સાધતા સાધતા તે જ વચન કહે, એના ટોનમાં અંડરટોનમાં બહુ મોટો ફરક છે. આ બધા દ્રષ્ટાંત લીધું હતું કે એક કૂતરો ચોરને જોઈને બસે છે, એવું જ બીજો કૂતરો વગર ચોરને જોયા વગર બસે છે. બે એના ભસવા ભસવામાં ફેર શું છે? બસે છે એક સરખું, લોકોને જગાડવા, સૂતેલા માણસોને જગાડવા, પણ જે ચોરને જોવે છે એ જોઈને એના ઉપર જે અસર આવે છે અને એને લઈને જે ભસવાનો ફોર્સ છે, એનો ટોન છે, એમાં અને વગર જોયેલામાં ફરક છે. એમ જેણે આત્મા જોયો છે, આત્મા અનુભવ્યો છે ગુણથી અને વેદનથી અને પોતાના અનુભવથી, એને જે અંદર તોડ છે અને જેને જોયો નથી તે વિષયમાં અંધારામાં ઉભો છે. વચન તો ને તે કહે છે પણ વિષય વિના અંધારામાં ઉભો છે, એટલે પ્રકાશમાં ઉભો છે. એ બે વચ્ચે જે ફરક પડે છે એ ફરક પડી જાય છે, અને એ ફરક પડે છે એની અસર સાંભળનારના આત્મા ઉપર આવે છે. એટલે અહીંયા મૂંઝવણ શું થાય કે એ અમને ન પરખાય ને એવી અમારી શક્તિ ન હોય તો આ વાત તો સામે પક્ષે જે રહી એની સમજણ ન પડતી હોય તો એમ થાય. એટલે જો તું તારા આત્મકલ્યાણને શોધતો હોય, એ પ્રાપ્ત કરવાની તારી ભાવના હોય, નિર્મળ ચોખ્ખી અથવા પ્રમાણિક જેને કહીએ સન્માનદારી, તો એ પ્રકારના પરિણમન સહિત જેની જેની વાણી આવતી હોય એની અસર તારા આત્મા ઉપર આવ્યા વિના નિયમિત. એટલે બાપ અહીંથી કાઢવાનું થશે કે તમે શું અસર થઈ. બસ ઓછામાં ઓછી બુદ્ધિ હોય, વિદવત્તા ન હોય, વિદવત્તા ભરી ભાષાની એટલી સમજણ ન હોય, શું છતાં પણ આની અસર એ જજમેન્ટ લઈ શકે છે, જજમેન્ટ લઈએ છે. આવો એક પ્રકાર ઉત્પન્ન થાય છે, અને એનાથી માપ નીકળે છે કે આ વિષયના જ્ઞાતા છે. બીજું કે આત્મજ્ઞાન થયા પહેલા અનેક પ્રકારના પ્રશ્નો, અનેક પ્રકારની સમસ્યાઓ અને એને લઈને થતી કેટલીક મૂંઝવણો દરેકમાં ઊભી હોય છે. કૃપાળુદેવના શબ્દોમાં કહીએ તો આખું જગત મૂંઝાયેલું પડ્યું છે, જગતના બધા મનુષ્યો મૂંઝાયેલા પડ્યા છે, સમાધાન થાય એવું નથી. જીવ અને પુદ્ગલના પરિણામોની વિચિત્રતા અને સ્થિતિ એટલી બધી વિવિધ પ્રકારની છે કે આત્મજ્ઞાન થવા સિવાય સમાધાન થાય એવું નથી. અને આત્મજ્ઞાન થાય એટલે નો ક્વેશ્ચન રિમેન્સ અનસોલ્વડ. ગમે એ પ્રશ્ન ગમે એ ખૂણેથી આવે નહીં, વિદ્વાનો બી એમ થાય કોઈ એવો પ્રશ્ન આવશે ને મને હું સમા હું ઉત્તર નહીં આપી શકું તો સીધું એને ડિપ્રેશન આવે. કેમ કે ઉત્તર ના આપી શકે તો બધાને ખબર પડી જાય, બધાને ખબર પડે એટલે નાકનો પ્રશ્ન આવે ન હોય, સાચું મન નથી આવતું ખબર પડે. ડાક્ટરો તમને બધા પ્રશ્નોનો જવાબ નહીં દે, અને જેની માસ્ટરી હશે પોતાના સબ્જેક્ટ ઉપર એ તમને ખોલીને વાત કરશે કે ભાઈ આમ છે પછી આમ છે આમ છે ને તમને આમ થયું છે બાકી કઈ વાતમાં આ પ્રકાર છે અને આનો સોલ્યુશન આ છે. ગામુલી કે બાબા ડૉક્ટર કે ગમે તે રોગ હોય એને તંદુરસ્ત કરી દે એકદમ ડૉક્ટર, કેમ કે આખા શરીરનું મેટાબોલિઝમ જાણતા હોય એને એનું મેન્યુફેસ્ટેશનની ખબર હોય એને, શું એટલે એ બધું કોઓર્ડિનેશન કરી સરખું કરી દે. એમ ગુરુ એનું નામ કે અંધારામાં ઉભો હોય ને રાજવાડામાં લઈ આવે એ વ્યાખ્યા કરતા તો સૂઝ બહુ સરસ છે, હું પોતાની શું પૂરું સારે છે. એટલે ગુરુ એનું નામ કે જે હજુ અંધારામાંથી ગમે એ અંધારામાં ઉભો ન હોય, અજ્ઞાની જીવ અજ્ઞાન અંધકારમાં ગમે ત્યાં ઉભો હોય અને મોક્ષ માર્ગે લઈ આવે. એટલે કૃપાળુદેવ લખ્યું ને છઠ્ઠા પરિગ્રામમાં કે જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે. કયો જીવ ક્યાં ઉભો છે અને કેવી રીતે લાઈન ઉપર નહીં જુઓ એ યોજનાની પાસે હોય છે, એને લક્ષમાં હોય છે અને તે પરમ સત્સંગે કરીને સમજાય છે. માટે બીજા વિકલ્પ મૂકી દેવા, સત્સંગ સિવાયના બીજા વિકલ્પ ધ્યાન ધ્યાનના મૂકી દેવા એમ કહેવું છે. એટલે આપણે મૂળ વાત ઉપર આવીએ કે એ રીતે એનું આત્મજ્ઞાન થનારને સમાધાન સર્વાંગ સમાધાન હોય છે, એનું કારણ એ છે કે આત્મા પોતે સર્વાંગ સમાધાન સ્વરૂપ છે, એનું જ્ઞાન થાય અને સર્વાંગ સમાધાન થાય છે. એટલે જે જીવો મૂંઝાયેલા પડ્યા છે એને પોતાની મૂંઝવણનો ઉકેલ આત્મજ્ઞાની પુરુષ પાસેથી મળે છે. જેમ જેમ એને ઉકેલ મળે છે તેમ તેમ તેની મૂંઝવણ મટે છે. મૂંઝવણ મટે છે, મૂંઝવણ એટલે ટેન્શન છે. એ ટેન્શનથી જેમ જેમ જીવ છૂટતો જાય તેમ તેમ તેને વિશ્વાસ આવે છે કે લાગે છે તો જ્ઞાની. ખરે મારા બધા પ્રશ્નો ક્યાંય સોલ્વ નહોતા થતા, અમુક પ્રશ્નો તો ક્યાંય નથી સોલ્વ થાય એવા જ હોય છે, એ અહીંયા સોલ્વ થાય છે એમ ખબર પડી જાય છે. એટલે એને બૌદ્ધિક સ્તર ઉપર વિશ્વાસ આવે છે. એની ઓળખાણની વાત લીધી છે, ઓળખાણનો વિષય તો એમણે 674 પત્રમાં આપ્યો છે કે જો જીવ મુમુક્ષુતા દ્રઢ મોક્ષ ઈચ્છામાં આવ્યો હોય, એટલે માત્ર મોક્ષ અભિલાષમાં આવ્યો હોય, અને જે કાંઈ પ્રાપ્ત ઉપદેશને અમલીકરણ કરવાની, લાગુ કરવાની જેની ઉત્સાહી ઉમંગભરી તૈયારી હોય, અને જે માત્ર અંતર્વૃત્તિવાળો હોય એટલે અંતર્મુખ થવાની વૃત્તિનો ખોજક હોય, એને અંતર્મુખ થવાનો માર્ગ બતાવનાર મળે એટલે અંધારામાં હજુ આવું થાય છે. તો હા, મને અહીંયા તકલીફ પડતી હતી, આ બરાબર અંતર્મુખ આમ થવાય એમ બોલી સમજાવી શકે છે, કહી શકે છે, અને એ વખતે એને એની પરિણતિના પણ દર્શન થાય છે. એની જે અંતરાત્મા વૃત્તિ છે એના પણ દર્શન થાય છે, કેમ કે એ અંતરાત્મા વૃત્તિને સ્પર્શીને એ વચનો નીકળે છે, એટલે એના દર્શન થાય છે વચનના માધ્યમથી. અને ત્યારે એને જ્ઞાનીની કે વિતરાગની ઓળખાણ થાય છે એ વાત 674માં એમને લીધી છે. એ યોગ્યતા માગે છે, ઓળખાણ થવી એ યોગ્યતા માગે છે, અને પ્રથમ વિશ્વાસ આવવામાં આટલો પ્રોસેસ ઉભો બને છે. આ રીતે આખી વાત ઓળખાણ સુધીની છે. જો જીવ ઓળખાણ સુધીની યોગ્યતાને પ્રાપ્ત કરીને ઓળખે તો એકવાર સત્પુરુષને કે જ્ઞાનીને ઓળખે એનો મોક્ષ નિશ્ચિત છે, નિર્વાણ પદ એનું નિશ્ચિત છે. એ વાત એમણે એક પત્રમાં કરી છે કે સત્પુરુષને નિશ્ચય થવો એ નિર્વાણ પદનું કારણ છે એમ આથી નિશ્ચય થાય છે, તો એક પત્રમાં એમણે લીધું છે. તો કઈ તો બહુ મોટી વાત થઈ ગઈ કે એનો નિવેડો આવી ગયો. એટલે આ વિષય આટલો મહત્વપૂર્ણ છે, કેટલો મહત્વપૂર્ણ છે કે જો એ વિષયની પૂરી તૈયારી કરીને જીવ ઓળખાણ સુધી પહોંચે તો નિર્વાણ પદ એનું સિક્યોર થાય અલ્પકાળમાં. આટલી મહત્વપૂર્ણ વાત હોવાથી આ વિષયમાં બિલકુલ બેદરકાર રહી શકાય નહીં કે ઉપર ઉપરથી ચલાય નહીં, એમાં ઊંડું ઉતરવું જોઈએ અને ઊંડા ઉતરવા માટે પોતે તૈયારી કરવી જોઈએ. કદાચ એમ થવામાં કોઈ હરકતો આવે તો એમ વિચારવું ઘટે કે ગમે તેવી હરકત આવે તો પણ આ કામ તો કરવું જ છે એવો નિર્ધાર કરવો, એવો નિશ્ચય કરવો. વ્યાપારમાં આપણે શું કરીએ છીએ, જેમાં કોમ્પિટિશન ઓછામાં ઓછી હોય એ ધંધો પસંદ કરે માણસ, અને કોમ્પિટિશન ઓછી હોય એવા ઓછા માણસો જેમાં ટ્રેડિંગ કરતા હોય, એનું કારણ હોય કે એમાં કેટલીક હરકતો હોય છે જે બધાને એ હરકતો ઓળંગવાની પરિસ્થિતિ નથી હોતી. પછી અનેક પ્રકારની છે એમાં હરકતો, એમાં રોકાણ મોટું છે, આમાં એ પ્રકારની સૂચ છે, આમાં એ પ્રકારની સમજણ છે, અને ટેકનિક આ પ્રકાર અનેક જાતની વાતો છે. પણ ત્યાં માણસ ઊંડો ઉતરીને પણ જો સારી એવી કમાણી હોય તો એ ધંધો ગમે તેમ કરીને કરે છે, ત્યારે એમ કહે છે કે હરકત હોય ત્યાં જ બરકત હોય. સમજે, જ્યાં હરકત હોય ત્યાં બરકત હોય. એટલે ઊંડથી કરે છે, ઉત્સાહથી કરે છે, એમાં અહીંયા સિદ્ધ પદની બરકત છે. બરકત એટલે લાભ, પૂર્વ શબ્દ છે બરકત, છે ઉર્વ શબ્દ છે બરકત એટલે લાભ. સિદ્ધ પદનો નિર્વાણ પદનો લાભ થતો હોય તો કોઈ પણ હરકતને ગણે એવું ગણે નહીં, સમજાણા પછી ન સમજાણું હોય ત્યાં સુધી ગમે તેમ એવી રીતે વાતને સ્થિર ચિત્તથી વિચારવી. સામેથી નથી વાત નક્કી કરવી, પોતાથી વાત નક્કી કરવી છે. સમાધાન થાય છે પછી આપણે તૈયારી પણ કરી, તે ત્રણ બોલ લીધા તૈયારી, પછી ઓળખાણમાં પ્રસંગ આવશે. એ પેલા ઓળખાણમાં પ્રસંગ નહીં આવે, એ પેલા બૌદ્ધિક સ્તર ઉપર વિશ્વાસ રાખીને સંગ કરવો કે ન કરવો એટલું ડિસિશન લેવાનું હોય છે. મન અને સોલ્યુશન મળે છે અને એમાં પ્રયોજનભૂત વિષયનું સોલ્યુશન મળે છે, આત્મકલ્યાણનું મને પ્રયોજન છે એનું સમાધાન મળે છે, એના બધા પરથી સમાધાન મળે છે. એ વસ્તુ સમાધાન મળે એટલે એ પ્રકારની મૂંઝવણથી છૂટો થઈ શકે, એટલે એને ખબર પડે છે. નક્કી તો પોતાને કરવું પડે છે. ઘણા પુસ્તકો લખીને અંદર છપાવે છે મને આત્મજ્ઞાન થયું છે, અથવા કોઈ ન છપાવે તો એમ કહે છે કે મને આત્મજ્ઞાન થયું છે, એટલે કઈ માની લેવા જેવું નથી. અને ખાસ કરીને કહેતા હોય ત્યારે તો જરાક ચેતને ચાલવું, કેમ કે આ વિષય એવો છે કે પ્રસિદ્ધિ કરવાનો વિષય નથી, એનો પ્રસિદ્ધિ કરવાનો કારણ નથી. છતાં પણ કોઈ સામે ચાલીને પ્રસિદ્ધિ કરતો હોય તો થોડો જાગૃત થઈ ગયો, કાંઈક આમાં વિચારવા જેવું ખરું, બે વખત વિચારવા જેવું ખરું, એ વાતને બે વખત વિચારવી જોઈએ, ફરી ફરીને વિચારવી જોઈએ. પણ નક્કી તો અહીંથી જ કરવું, કોઈ સામેથી કહે કે હું આત્મજ્ઞાની છું અને તમે મારો સત્સંગ કરો, તો એવી રીતે દોરાવાનો આ વિષય નથી. એમ કોઈ દિવસ નહીં, એ પ્રકારની અપેક્ષાથી વાત નહીં, ત્યાંથી જ નક્કી કરવું. જ્યાં સુધી પોતાને ખાતરી ન થાય, પોતાનો આત્મા સાક્ષી ન પૂરે, ત્યાં સુધી પરીક્ષા બુદ્ધિમાં રહેવું, જિજ્ઞાસામાં રહેવું, આઈધર સાઈડ કોઈ ફિક્સ ન કરવું, જ્ઞાની છે એમ નક્કી ન કરવું, અજ્ઞાની છે એમ નક્કી ન કરવું, પરીક્ષા બુદ્ધિમાં રહેવું, એવી રીતે ચાલવું. ચોક્કસ નિરા લેવા જઈએ તો રૂપિયા લઈને જઈએ છીએ, 50 લાખનો નેકલેસ લેવો છે તો બેંક બેલેન્સ હોય તો લેવાય ને, એમ તો કઈ લેવાય નહીં. એમ પોતાની કંઈક તૈયારી હોય, આ તો ઊંચી ચીજ ખરીદવી છે, નિર્વાણ પણ લેવું છે, જેવી તેવી તો વાત નથી. જગતનું સર્વોત્કૃષ્ટ કાર્ય છે એના માટે તૈયારી, આ કંઈ બહુ મોટી વાત નથી. આમ ગણો તો એવી મોટી વાત નથી કે ન થઈ શકે. જો આત્મકલ્યાણ કરવું છે તો એકમાત્ર મોક્ષાભિલાષ રાખવામાં શું તકલીફ છે? હા, તકલીફ છે એટલી છે કે પ્રતિબંધ મળે છે, કોઈ વાર સમાજનો પ્રતિબંધ મળે છે, તો કોઈ વાર કુટુંબનો પ્રતિબંધ મળે છે, તો કોઈ વાર દેહનો પ્રતિબંધ મળે છે, તો કોઈ વાર મિસકોન્સેપ્ટ પહેલાં વિચારી લીધું હોય વાંચીને સાંભળીને અને એ ખોટો અભિપ્રાય પૂર્વગ્રહ બંધાણા હોય, તો એના સંકલ્પ વિકલ્પો થતા હોય એ પણ મળે છે. એમ સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ છેલ્લે રહીએ છે, એ પ્રતિબંધોથી મુક્ત થઈને માત્ર મોક્ષ અભિલાષ કરવાનો છે. માત્ર મોક્ષ અભિલાષના પ્રતિબંધોને ગૌણ કરવા પડે તો એને સત્પુરુષ અને સત્સંગનું મહાત્મ આવે, નહીંતર ના આવે. એ 331માં એને દીધું છે, અથવા ઓળખાણ થાય, નહીંતર ઓળખાણ ન થાય, પ્રતિબંધમાં રહીને ઓળખાણ ન થાય. એમ કે એ બધી મીઠાશ છોડવાનો વારો આવે ત્યારે થોડી તકલીફ પડે ખરી, કેમ કે મીઠું લાગ્યું હોય એને કેમ છોડવું, જલ્દી મૂકી ના શકે, એમાં થોડો પુરુષાર્થ જોઈએ છે. એ વગેરે પ્રકાર ઊભો થાય છે અંદરમાં, પણ પોતાના પૂર્વ નિશ્ચિત કરેલા શ્રદ્ધા જ્ઞાનની વિરુદ્ધ કોઈ પરિસ્થિતિ આવે છે ત્યારે એમાં પણ અંદર ફ્રિક્શન ચાલે છે, લડાઈ ચાલે છે, એ બધા પ્રકાર અંદર ઊભા થાય છે. પણ સરવાળે મોક્ષ અભિલાષમાં આવે અને મોક્ષ અભિલાષે પ્રાપ્ત ઉપદેશમાં જે લાગુ પડે એને ફટાફટ લાગુ કરતો થાય, અમલીકરણ કરતો થાય, અને પછી આગળ અંતર્મુખ વૃત્તિ ખોજમાં આવે. એ પહેલા આવે તો એ કઈ બાહ્ય દ્રષ્ટિ રહેશે, સમજાશે નહીં, એ વિષય નહીં પકડાય, એ વિષયનું જે ગ્રહણ કરવું છે એ વિષયને ગ્રહણ નહીં કરી શકાય. આ બે પ્રકારના પરિણામથી જીવના પરિણામની અંદર યોગ્યતા એટલે નિર્મળતા આવે છે. કેટલીક દર્શન ગુણનો અનુભવ ઘણો ઘટાય છે, ઘટી જાય છે, જ્ઞાનમાં નિર્મળતા આવે છે, અને એને લઈને એ અંતરાત્મ વૃત્તિને સમજી શકે છે, ત્યારે એને જ્ઞાની ઓળખાય છે, એવી પરિસ્થિતિ છે. જેની પાસેથી ધર્મ માગવો તે પૂર્ણ જ્ઞાનીનું ઓળખાણ જીવને થયું હોય ત્યારે તેવા જ્ઞાનીઓનો સત્સંગ કરવો. શું કરવું? સત્સંગ કરવો, બધા પ્રતિબંધોને ગૌણ કરીને સત્સંગ કરવો. અને એવો સત્સંગ થાય અથવા સત્સંગ પ્રાપ્ત થાય તો તે પૂર્ણ પુણ્યોદય સમજવો. તો એ સત્સંગમાં જેવું પુણ્ય બીજું એકઈ નથી. આ જીવ કોઈ મોટો શ્રીમંત શેઠિયો થઈ શકે, રાજા મહારાજા થઈ શકે, હિન્દુસ્તાનનો પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટ થઈ શકે, કે દુનિયાના ઘણા દેશોનો પ્રેસિડેન્ટ થઈ શકે. આપણે યુનાઇટેડ સ્ટેટ્સમાં ઘણા ઘણા દેશોનો પ્રેસિડેન્ટ છે, અને દેવલોકનો દેવ પણ થઈ શકે. આ બધા પુણ્ય કરતા જ્ઞાનીનો સત્સંગ મળે એ પુણ્ય સૌથી ઊંચા પ્રકારનું અને વિશિષ્ટ પ્રકારનું. કેમ? કે એ જેટલી અનંત વાર મળ્યું છે એટલી વાર જ્ઞાની પુરુષનો સત્સંગ મળવો સુલભ નથી. જેટલી વાર એ બધા પુણ્યના યોગ મળે છે, મળ્યા છે જીવને, એ અનંત વાર મળી ચૂક્યા છે, એટલી વાર જ્ઞાની પુરુષનો યોગ, પ્રત્યક્ષ યોગ મળવો સુલભ નથી. એટલે એ પ્રકારે એનું મૂલ્યાંકન આવે. જ્ઞાનીઓનો સત્સંગ કરવો અને સત્સંગ થાય તે પૂર્ણ પુણ્યોદય સમજવો. એવો અધૂરો પુણ્ય નથી, નહીતર પુણ્ય પૂરું હોય નહીં, પુણ્ય અધૂરું જ હોય. શિવને માથે સરાસર જગતમાં હોય જ. શું દેવલોકમાં પણ એવું છે, એનાથી પુણ્યવાળા દેવો છે. આ પૂર્ણ પુણ્યોદય સમજવો. કેમ? કે એ જીવનો છૂટકો થઈ જશે, આ સંસાર એમાં છૂટી જશે, નિર્વાણ પદમાં સિદ્ધાલયમાં બિરાજમાન થશે, ત્રણ લોકનો નાશ બનશે. પૂર્ણ જ્ઞાની એટલે ખરેખર જ્ઞાની, પૂર્ણ જ્ઞાની એટલે ખરેખર જ્ઞાની, સાચા જ્ઞાની. એટલે જેનો પ્રતીતિ પૂર્ણ આવે છે, જે જ્ઞાનીની પ્રતીતિ પૂર્ણ આવે છે એ જ્ઞાની પૂર્ણ છે. અહીંથી વાત લેવી છે, જે લીધું ને અચળ પ્રતીતિ 194માં, એવી પ્રતીતિ આવે છે ત્યારે એ પૂર્ણ જ્ઞાનીને સમજે છે. કેમ કે એને તો એ તીર્થંકર તુલ્ય છે ને, તીર્થંકરથી વધુ છે, એ પૂર્ણ જ્ઞાની છે. એનાથી તરી જાય એ અધૂરા, એને અધૂરા કેમ કહેવાય? હું તો મને દ્રષ્ટાંત કીધો હતો કે ભાઈ તીર્થંકર છે તો સ્ટીમરમાં બેસીને તરવાની વાત છે, તીર્થંકર મળે તો નાની જે ગ્રંથ ગુરુ મળે સાધુ પુરુષ તો વાણમાં બેસીને તરવાનો છે, અને સત્પુરુષ મળે તો લાકડું પછી ધર્મ ઘડેલું હોય તરતું હોય ને એનું વજન જીલી શકે એવું હોય તો તરી જાય. અમુક શબ્દો એને હળવું રાખવું કહેવાય જ. ક્યાં કેમ કે એ તો સ્ટીમરમાં બેઠવું એ ક્યાં થઈ ગયો, અને લાકડાને પકડ્યું એ ક્યાં થઈ ગયો? તો એને તો લાકડાનો સ્ટીમર તરવા માટે તો સરખી વાત થઈ ગઈ, કાંઠે આવી ગયો. એ 100 એ 100% બચ્યો, લાકડું પકડનાર અધૂરો બચ્યો નથી, ચુંગરમાં બેઠેલો છે, કોઈને પૂરેપૂરો બેઠો છે, લાકડું પકડનાર માટે એને લાકડું ના કહેવું, નહીં કહીએ ભાઈ. પૂર્ણ જ્ઞાની એટલા માટે લીધા છે, પોતાનું કામ પૂર્ણ થાય છે એને ખાતરી પૂર્ણ આવે છે. મિત્ર એમ કે પૂર્ણ જ્ઞાની તો હરિયન છે, અત્યારે હરિયન છે ને અમે શું કરીએ એ વાત નથી, એને અહીં સત્પુરુષની વાત છે. તે સત્સંગમાં તેવા પરમ જ્ઞાની, અહીંયા પછી બીજો શબ્દ હું વાંધી પૂર્ણના બદલે પરમ જ્ઞાની લીધા, તેવા પરમ જ્ઞાનીએ ઉપદેશેલો શિક્ષાબોધ ગ્રહણ કરવો, ખાલી સમજવો એમને ગ્રહણ કરવો, ગ્રહણ કરવો એટલે એમાં અમલીકરણ આવે છે, અથવા એમને કહેલી વાતને અનુભવમાં ઉતારવી, પ્રયોગ દ્વારા અનુભવમાં ઉતરે છે. જેથી કદાગ્ર, કદાગ્ર એટલે શું કે પોતે માનેલું છોડી ન શકે એને કદાગ્ર કહેવામાં આવે છે. પોતે માનેલું ન છોડી શકે, પકડી રાખે, કોઈ ક્રિયાને પકડી રાખે છે, કોઈ ઉલટી શ્રદ્ધાને પકડી રાખે છે. શું કે આપણે તો માનતા હોય એને માનેલું નહીં, કીધા કરે બધા આપણે તો જે માનતા હોય બરાબર છે, આપણને ફાયદો થયો છે એવું માનવાનું, એમ કરીને મૂકી ન શકે એને કદાગ્ર કહે છે. મતમતાંતરની અંદર મુમુક્ષુ એ પડવા યોગ્ય નથી, એ આચાર્યનું કામ છે. મતમતાંતર સાચો મત કયો છે એ સમજવું પોતાના આત્મકલ્યાણ માટે જરૂરી છે, અને એ સમજવું, પણ મત મતાંતરમાં પડવું નહીં એટલે એના વાદ વિવાદમાં કોઈની સાથે જાવું નહીં, કેમ કે આ ભૂમિકાનો વિષય નથી, અને કદાચ કોઈ જાય તો એને નુકસાન થયા વગર રહે નહીં. ત્રીજું, વિશ્વાસઘાત, કોઈની સાથે ખોટું કામ કરીને વિશ્વાસઘાત કરવો નહીં, અને અસત વચન જૂઠું બોલવું એ આજે એનો તિરસ્કાર થાય. એ ઓલા બેમાં લૌકિક પણ આવી જાય છે વાતો, અને ઓલા બે છે ધાર્મિક પ્રકારમાં છે, એમ લૌકિક અને અલૌકિક બે ક્ષેત્રની અંદર શું યાદીનો તિરસ્કાર થાય એટલે કે તેને ગ્રહણ કરવા નહીં, તિરસ્કાર થાય એટલે એનાથી દૂર રહેવું, એને ગ્રહણ કરવા નહીં. મતનો આગ્રહ મૂકી દેવો, ખાસ કરીને પોતે જે સંપ્રદાયમાં જન્મ લીધો હોય એનો આગ્રહ મૂકી દેવો, પછી ભલે દિગંબર સંપ્રદાયમાં જન્મ લીધો હોય કે કોઈ પણ સંપ્રદાયમાં જન્મ લીધો હોય, મનુષ્ય છે એટલે કોઈને કોઈ સંપ્રદાયમાં જન્મ લેવાનો છે, એ સંપ્રદાયનો આગ્રહ નહીં હોવો જોઈએ. સાચું ખોટું સમજવું એક વાત છે, અને આગ્રહ રાખવો તે બીજી વાત છે. જેમ કે જગતમાં એક જ મત સાચો છે જેને જીન મત કહીએ, શું કહેવાય એને, જીન મત, તીર્થંકર દેવનો મત, જૈનેન્દ્રનો મત, તે જીન મત એક મત સાચો છે, અને એ જીન મતનો જે સંપ્રદાય છે એ સંપ્રદાય બરાબર છે, પણ સંપ્રદાયનો આગ્રહ એમ નહીં હોવો. એ મત જ્યાં જ્યાં દેખાય ત્યાં 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 એને સ્વીકારવો, શું છે અન્ય મતમાં કોઈ વાર એ મત દેખાય કોઈ વ્યક્તિ વિશેષ તો એને સ્વીકારવો, આ કે છે બરાબર કે છે, એના આત્મામાં ઉયું કેમ, એટલે એને માર્ગાનુસારી કૃપાળુ દેવ કે છે, એવા જીવોને માર્ગાનુસારી કે છે, ને એમને એમના પ્રત્યે ખૂબ ભાવ રહ્યો છે. 187માં તો ભક્તિભાવ પ્રસિદ્ધ કર્યો છે, પોતે પ્રગટ કર્યો છે. નહીં સમજવું, સમજવું પોતા માટે, એટલે હવે આમાં આપણે જરા સ્પષ્ટ કરીએ આ વિશે. સમજીને મક્કમતા આવવી એક વાત છે, સમજીને આગ્રહ થવો તે તદ્દન બીજી વાત છે, અને એ બે વચ્ચે ભેદરેખા છે. આમાં કેટલીક વાતો એવી છે કે એની ભેદરેખા ન સમજાય તો એકના બદલે બીજું થાય. તો મક્કમતા છે એ પોતાના માટે છે, અને આગ્રહ છે એ બીજાના માટે છે. એટલે આગ્રહને ના પાડે છે, મક્કમતાને ના નથી પાડે. તમે સત્યને સમજો અને સત્યને મક્કમપણે વળગી રહ્યો, એમાં બાંધછોડ કરવાની જરૂર નથી. એની અંદર કોઈ બાંધછોડ ન હોય, એની અંદર કોઈ કોમ્પ્રોમાઇઝ ન હોય, એનું નામ મક્કમતા છે. પણ આગ્રહ રાખવો એ બીજાના માટે આવે છે, કેમ તમે આમ નથી કરતા, બીજા કેમ આમ કરતા નથી, એ આગ્રહનો વિષય છે. એ પરલક્ષમાં જાય છે, આ સ્વલક્ષમાં જાય છે. પોતાની મક્કમતા સ્વલક્ષને કારણે છે, આગ્રહ પરલક્ષને કારણે છે. એક સદગુણ છે, એક દુર્ગુણ છે, ઉપરથી દેખાય સરખા, અંદરથી બે જુદા જુદા છે. એક મિત્ર છે ને એક દુશ્મન છે, એવું છે. એમાં ઘણા એવી ઘણી વૃત્તિઓ છે જેમના ઘણા પરિણામો એવા છે કે જો બેનો તફાવત ન સમજાય તો બેટાઓ કરે છે, ભૂલ કરે. એટલે સત્સંગ યોગ એ બધું સમજવા મળે છે. તેને મતનો આગ્રહ મૂકી દેવો એટલે બીજા માટે આ મત સાચો છે એવો આગ્રહ બીજા માટે છોડી દેવો, પોતાને સત્ય લાગે એ સ્વીકારવું. આત્માનો ધર્મ આત્મામાં છે, આત્માનો ધર્મ આત્મામાં છે, એટલે આત્મા સિવાય આત્માનો ધર્મ બીજે ક્યાંય બતાવે એ વાત બરાબર નથી. પુણ્યમાં પણ આત્માનો ધર્મ નથી. કેટલાક અણસમજણથી શું કરે છે, પુણ્યના બે ભેદ પાડે છે, એક અસત પુણ્ય ને એક સત પુણ્ય, અથવા એક પાપાનું મંદિર પુણ્ય ને એક પુણ્યનું મંદિર. અને પુણ્યનું મંદિર પુણ્ય ઉપાધેય છે, પાપાનું મંદિર પુણ્ય ધ્યેય છે, એમ કરીને પણ ભૂલ કરે છે. નવ તત્વમાં પુણ્ય તત્વ છે તે હેય તત્વ છે, તત્વ દ્રષ્ટિ તત્વ છે અને તે હેય છે, એમ છે. તત્વ દ્રષ્ટિ વાળો એ ભૂલ ન કરે, તત્વ દ્રષ્ટિ ન હોય તો એ ભૂલ થવાનો સંભવ છે. એટલે એમ કહ્યું કે આત્માનો ધર્મ આત્મામાં છે તો પુણ્ય આત્મામાં નથી, પુણ્ય તત્વ આત્મામાં નથી. એ વિભાવ છે, જેમ પાપ વિભાવ છે અને આત્મામાં નથી, એમ પુણ્ય પણ વિભાવ છે અને આત્મામાં નથી. આત્માનો ધર્મ આત્મામાં છે, આત્માથી બહાર આત્માનો ધર્મ નથી. એ કોઈ શીખવે આત્માથી બહાર જઈને એટલે અહીં ભૂલ છે. બહુ ઝીણો કાંટો છે, હીરા કરતા એટલે જાડું જાડું કાંતે ન ચાલે, બરાબર તત્વદ્રષ્ટિ હોવી જોઈએ. નવે તત્વની ચાલ જુદી જુદી છે, નવે તત્વની હે ઉપાધિતા સમજવી જોઈએ તો સમ્યક દર્શન થાય. વિપરીત અભિનિવેશ રહિત નવે તત્વનું પરિજ્ઞાન તે સમ્યક દર્શન છે. અથવા ભૂતાર્થ આશ્રિત નવ તત્વનું જ્ઞાન તે સમ્યક દર્શન છે, એવી સમયસારની 13મી ગાથા છે. 11મી ગાથામાં આત્માના આશ્રયે જેને આત્માનો આશ્રય થાય, પરમ તત્વનો આશ્રય થાય, તેને સમ્યક દર્શન થાય એમ કહ્યું. અનેક રીતે કરે છે, આપણે તો સમ્યક્ત્વના આર્ટિકલમાં એ વાતો ઘણી રીતે લીધી છે. તો એમાં નવે તત્વનું જ્ઞાન છે, એમાં હે ઉપાધિનું જ્ઞાન છે. જરાક ભૂલ કરે એટલે હે તત્વ ઉપાદે થઈ જાય, વાત આખી ઉલટી થઈ જાય. એટલે એમ કે છે અહીંયા કે આત્માનો ધર્મ આત્માના છે, આત્મત્વ પ્રાપ્ત પુરુષોનો બોધેલો ધર્મ એ કયો ધર્મ છે? એમને બધું સ્વતંત્ર શબ્દ રચના અને વચન રચના છે, બહુ જ સ્વતંત્ર રીતે મૌલિક છે એમને વાત. આત્મત્વ પ્રાપ્ત પુરુષ જેણે આત્મા પણ પ્રાપ્ત કર્યું છે એવો પુરુષ, પુરુષના આત્મા કે જેણે પોતાનો આત્મા પણ પ્રાપ્ત કર્યું છે, આત્મ સ્વભાવ પ્રગટ કર્યો છે, એમનો બોધેલો ધર્મ આત્મતા માર્ગરૂપ હોય છે, એ આત્માપણાના માર્ગે દોરી જાય એવો હોય છે. આત્મતા માર્ગ જુઓ, એ શબ્દ એમને પોતે સંયોજન કરેલું છે. આત્મતા એટલે આત્માપણું, આત્મત્વ એટલે આત્માપણું, બે જગ્યાએ પણું લીધું છે પણ વાત જુદી જુદી લીધી છે. એક નામવાચક પણું છે અને એક ક્રિયાવાચક પણું છે, એટલે પાછળનો અનુસ્વાર બદલ્યો એમણે. પોતે તો ન્યાય વ્યાકરણ બધું બહુ જ એમનામાં તો ઘણો હતો ને. આત્મત્વ પ્રાપ્ત પુરુષનો બોધેલો ધર્મ આત્મતા માર્ગ રૂપ હોય છે, એનું એમાં બધું આત્માનું જ આવે, આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન, આત્માનો આનંદ, આત્માની બધી શક્તિઓની વાત આવે ને, એ શક્તિઓ પ્રગટ થાય એ જ માર્ગ છે, એવા માર્ગ રૂપ હોય છે. બાકીના માર્ગના મતમાં પડવું નહીં એટલે સ્વીકારવું નહીં, એ સિવાયનો માર્ગ આવે એનો સ્વીકાર ન કરવો. એમાં બહેનું છે કે આજે જૈનના નામે અનેક સંપ્રદાય ચાલે છે અને એક સંપ્રદાયની અંદર ઘણા વાળા ચાલે છે, આ ફલાણો ગઠ ને ફલાણો ગઠ ને એવું બધું. કૃપાળુદેવના વખતમાં પણ એ ત્રણેય ફિરકા બરાબર ચાલતા હતા, દિગંબર શ્વેતાંબર અને સ્થાનકવાસી. હમણાં શું છે તેરા પણ છે પણ જુદા સ્થાનકવાસીમાંથી પડ્યા પાછા ચોથો પણ છે. કૃપાળુદેવ કોઈ પણ જૈનના નામે ચાલતા સંપ્રદાયના સાધુ કે આચાર્યના ગુરુ પાસે ગયા નથી, અને ગુરુ પાસે ગયા નથી એટલે ગુરુ તરીકે કોઈને સ્વીકાર્યા નથી. કઈ કારણ તો ભાષામાં વાત મર્યાદિત આવે, પણ એમનું જે વર્તન હતું એ એમનું પરિણમન હતું એ એમનું જીવન હતું. તો એમના પરિણમન અને જીવન ઉપરથી પણ બોધ લેવાનો હોય છે, કેમ કે પોતે જ બોધ સ્વરૂપ છે, તો એ બોધ લેવાનો હોય. એમણે એ જોયું કે ચાલતા જૈન સંપ્રદાયોની અંદર આચાર્ય અથવા એવા નામાંકિત બધા પોતાની સૌની પોતાના સંપ્રદાયમાં આબરૂ મોટી મોટી હોય છે, આત્મજ્ઞાન જોયું નહીં. એટલે ગાથા લખી આત્મસિદ્ધિમાં, આત્મજ્ઞાન ત્યાં મને પણ કૈસા ચા ગુરુ જોવે, બાકી કુળગુરુ કલ્પના આત્માર્થે નહીં જોવે, આત્માર્થી એને જોયા, આત્મજ્ઞાની તો નહીં પણ આત્માર્થી પણ ન જોયા. એટલે બધાને નોતા વાંચવા દેતા નહોતું કારણ કે તોફાન થાય, સંપ્રદાયના બધા ગુરુને બાદ કર્યા ઉડાડ્યા. સંપ્રદાય વાળા તો કરી દે છે કે હું કે તમે એટલા બધા દાવા થઈ ગયા, નાના મોટી મોટી વાત કરો છો, અમારા આચાર્ય કેટલા મોટા છે તમને ખબર છે, વ્યાખ્યાન વાચસ્પતિ અને તપોનિધિ ને કંઈક કેટલાય વિશેષણ લગાડે છે, કે બોર્ડ મારે છે એમાં મોટા મોટા, હા ચારિત્રક ચૂડામણી ને બધું ઘણું લખે છે, એટલું લખે છે, હું તો બહુ વાંચતો નથી પણ ક્યારેક ક્યારેક બહુ નજર પડી ગઈ હોય. હવે આવા મોટા આચાર્યને તમે એમ કહો કે આત્માર્થી નહીં જોવી, આત્મજ્ઞાન ન જોવે ને આત્મજ્ઞાન, અને છતાં આચાર્ય પોતાને માને એટલે આત્માર્થી પણ જાય, આત્મજ્ઞાની પણ તો ન રહીએ પણ આત્માર્થી પણ જાય એનો તો, કેમ કે આચાર્ય નથી ને આચાર્ય મનાવે છે, સાધુ નથી છઠ્ઠું સાતમું ગુણસ્થાન જોઈએ, અને છઠ્ઠા સાતમા ગુણસ્થાને ક્ષણ ક્ષણમાં અંદરમાં લીન થાય આત્મા, હાલતો ચાલતો ખાતો પીતો બોલતો હોય તો એવી રીતે તો એને સ્વરૂપની લીનતા આવે, શુદ્ધોપયોગ થાય એટલે અંદર દેહથી ચૈતન્ય ગોળો આખો છૂટો પડી જાય. કાપે તો ખબર પડે ને શરીર એવી એની દશા હોય છે, ત્યારે કેવું જ્ઞાન લે છે. એ તો ગુરુદેવ તો એમ કહેતા કે ગણધરદેવ નમો લોયે સબ સાહણમ બોલે છે, તો શું ગણધરદેવ કોઈ રેંગી ફેંગીને નમસ્કાર કરે છે એમ કે? હા, સાધુ કેવા હોય કે એમને જેથી ખબર પડી હતી, સાધુ પણ મૂકી દીધું. આત્માર્થી હતા ને, તેથી જ્ઞાન નહોતું થયું, પણ આત્માર્થી સાચા હતા. એ દીક્ષા લઈ લીધી સંપ્રદાયમાં, પણ શાસ્ત્રો વાંચાને જેથી સમજણ પડી કે મુનિ દશા આવી હોય તો મારી મુનિ દશા નથી, છોડી દીધું. મુનિ નથી, હું આચાર્ય નથી, હું મુનિ નથી, હું સાધુ નથી, એ ગુણસ્થાન નથી. આત્માર્થી પણ ઉડી જાય એવું છે. બહુ ગીરીવાળા હતા એટલે કઈ કોઈનો રાગ, જે લોકોને એમના પ્રત્યે અતિશય રાગ હતો એની દરકાર કરીને, અને કેટલાક લોકો દ્વેષ કરશે એ ખબર હતી એની પણ દરકાર કરીને. એ તો પોતાના માર્ગે જ આવું છે, આત્મકથા પોતે મૂકી દીધું છે, પોતે મૂકી દીધું છે. ચૈત્ર સુદ 1391માં ચૈત્ર સુદ 1391 જાહેર રીતે પરિવર્તન કરીને મોહપતિ ખોલીને સોનગઢમાં એક મકાનમાં બેસી ગયા, અને એમને મૂકવાનો નિર્ણય જાહેર કર્યો. પહેલા મનમાં જયારે નિર્ણય કર્યો ત્યારે એમના મોટા ભાઈને બેસ્યું. હું તો વાત એમ બની હતી કે સ્થાનકવાસીના 33 આગમ એમણે વાંચ્યા પહેલા દીક્ષા લીધા પછી, અને એમાં જોયું કે જીન મૂર્તિની, જીનેન્દ્ર ભગવાનની મૂર્તિનું પ્રતિપાદન શાસ્ત્રમાં કરેલું છે. જે શાસ્ત્રને આપણે આપણા શાસ્ત્ર કહીએ છીએ એમાં પણ જીન પ્રતિમા છે. એટલે એમણે બરાબર અભ્યાસ કરી, બુદ્ધિશાળુ તો ખૂબ હતા, બહુ વૃદ્ધ સાધુ પુરુષોત્તમ લાલજી હતા એમના સંપ્રદાયમાં, એ એમના ગુરુ થઈ વૃદ્ધ હતા, એટલે એમને વિદ્વાન પણ હતા. એમને પણ બધું વાંચેલું કર્યું, એની પાસે ખાનગીમાં ગયા. મહારાજ, મારો એક પ્રશ્ન છે કે આપણા શાસ્ત્રોમાં જીન પ્રતિમા છે અને આપણે એને ઉડાડીએ છીએ, આમાં તો આત્માર્થી પણ રહીએ નહીં, આપણું શાસ્ત્રને આપણે માનતા નથી. ના ના, એ તો યક્ષની પ્રતિમાની વાત ચાલી છે, એ તો અમે કાઢીને દીધું. હજુ આમાં યક્ષની પ્રતિમાની વાત નથી, જીન પ્રતિમાની વાત છે. એટલે પુરુષોત્તમલાલજીને તો ખબર હતી, પણ એને મિસગાઈડ કરવા માટે પહેલાં તો ખોટો જવાબ દઈ દીધો. આ તો નવ દીક્ષિત હતા, 21 વર્ષની 23 વર્ષની ઉંમર હતી, નાની યુવાન વર્ષમાં દીક્ષા લીધી હતી યુવાનીમાં. તો જોયું કે આ મિસગાઈડ થાય એવો માણસ નથી, બુદ્ધિવાળો માણસ છે, બધું ચોકસાઈવાળો માણસ, ત્યારે બધું તો ચોકસાઈ કરે. એટલે એને પછી તરત સ્વીકારી દીધું, જો ભાઈ કાનજી, એટલે નાના ઉંમરમાં નાના ઓલા વ્રત હતા, જો ભાઈ કાનજી વાત તારી સાચી છે, પણ આપણે જો મૂર્તિની વાત કરીએ તો આ સંપ્રદાયમાં કાલથી વરાળાનું બંધ થઈ જ આપણે, તો આપણને વરાવશો નહીં અને મારામારી થશે. સંપ્રદાય વિરુદ્ધ કાંઈ વાત કરીએ તો મારામારી થશે, અને કોઈ કાલથી રોટલા નહીં વરાવે. રોટલા તો તમે દીક્ષા લીધી નથી, મારા ઘરે રોટલા ક્યાં નહોતા, કે એવું તો છોડવું પડે, તો રોટલા ન મળે એ જ છે ને. એટલે એમણે સંપ્રદાય છોડવાનું નક્કી કર્યું, અને એમને મોટા ભાઈને મળે, એમને મોટા ભાઈ એમને દીક્ષા આપે છે. પિતાશ્રી તો ગુજરી ગયા દીક્ષા લીધી ત્યારે, એમના મોટા ભાઈ હતા, જીવતા હતા, મોટા ભાઈ દીક્ષા આપેલી એમને, ઉમરાળામાં દીક્ષા આપી, એનો ખર્ચો કરવો પડે ને, એ બધું એમને મોટા ભાઈ કરેલો. અને પછી ગયા, મેં નિર્ણય કર્યો છે કે આ સંપ્રદાય છોડી દઉં, મારે આત્મકલ્યાણ કરવું છે, સંપ્રદાયમાં ગડબડ છે, મારે ન ચાલે, બોલો કેમ કરવું છે. એને વિશ્વાસ, મારો ભાઈ કરે છે, સમજી કરે છે, એટલો એને વિશ્વાસ. કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં રોટલા તૂટો છે કે તું તારો 2 ટાઈમ રોટલા ખાય અને અગાસીમાં જઈને તારું જે કરવું એ કર્યા કરજે, ને ઘરમાં બેસીને કે આવું પાછો ઘરે, તો સપન તો મળી ગયો રોટલાનો, તો કાંઈ પ્રશ્ન એ ઊભો થાય કે રોજ ઉઠીને ખાવા ક્યાં જાવ. અને પછી એમના જે પ્રશંસકો હતા, જે એમને એમના પ્રત્યે અનુરાગવાળા હતા, તો બધાને ધીમે ધીમે એમણે વાત કરી, બધા બીના એમ સંપ્રદાયમાં તો તોફાન થાય. બધા કે સાહેબ હવે તમારે જે બોધ નો ઉપદેશ આપો એ સંપ્રદાયમાં રહીને આપો ને, તમારે તમારી સામે કોણ બોલ્યું કે એવું છે એમ. જરા પ્રખર હતા, છાપ ઘણી સારી હતી, કેમ કે ક્રિયા બધી બહુ કડક ચોખ્ખી પાડતા હતા. શું એટલે નામ બહુ મોટું થઈ ગયેલું, આપની સામે કોણ બોલી શકે એવું છે. આપ જે કહો એ બધા સાંભળે એવું છે, સમજે કેટલા આપણા સંપ્રદાયમાં, સમજે આપને સમજે. આ બાકી તો બધું એમને મજાવતું હોય છે સંપ્રદાયમાં, તો ગાડરીઓ ભરવા જેને કહેવાય એમ. હું મારે એ કરવું નથી, હું તો સંપ્રદાય છોડીશ, સંપ્રદાય અંતે છોડી દીધો. વિચાર વિમર્શ અંદર અંદર કરીને છેવટે સંપ્રદાય છોડ્યો, પરિણામ આવવું હોય આવે. મારે કોઈ જાતના પરિણામની દરકાર કરવી નથી, મારે મારા આત્માનું કલ્યાણ. બેસી ગયો એક બાજુ. એ દરમિયાન એ સંપ્રદાય પછી એમણે શું કર્યું, બાકીના શ્વેતાંબરના 45 આગમ વાંચી લીધા, પછી દિગંબર શાસ્ત્રો વાંચ્યા, એમાંથી એમણે જ્ઞાન પ્રાપ્તિ સમય સાર્થક થઈ છે. એ પહેલાં એમણે જ્ઞાન પ્રાપ્તિ થયા પછી સંપ્રદાય છોડી દીધો. એની પહેલાં એમના વિચારો બદલાઈ ગયા હતા, અભિપ્રાય બદલાઈ ગયો હતો. એ વાત એમના મોઢેથી સાંભળી છે, કામ ભાઈ નું હતું. બાકીના માર્ગના મતમાં પડવું નહીં, એટલે ક્યાંય પડેલા નથી. કૃપાળુદેવે ક્યાંય પડ્યા નથી, ચાલતા સંપ્રદાયમાં ક્યાંય પડ્યા નથી. સંપ્રદાય છે દૂર રહ્યા છે. આટલું થતા છતાં જીવથી સત્સંગ થયા પછી કદાગ્રહ મતમતંતારાદી દોષ ન મૂકી શકાતો હોય તો પછી તેણે છોકરાની આશા કરવી, પછી એની પકડ પોતાની મુખ્ય નથી પોતે, એવો પોતાનો દુરાગ્રહ છે, કોઈ આત્માનું કલ્યાણ ન થઈ શકે. એ વાત બહુ સ્પષ્ટ છે કે એનું કલ્યાણ ન થઈ શકે, એટલે એ આશા મૂકી દેવી. અમે પોતે કોઈને આદેશ વાત એટલે આમ કરવું એમ કહેતા નથી, કોઈને આદેશ આપતા નથી. કેમ કે ગુરુ હોય આદેશ આપે, તમે કઈ ગુરુ બનીને આવ્યા નથી, આદેશ આપતા નથી. વારંવાર પૂછો તો પણ તમને જુદી જુદી રીતે આજ્ઞા માગવાનું પૂછો તો હોય, પુરાણ કરવાનું સ્મૃતિમાં હોય છે, અમને ખ્યાલમાં જ હોય છે, એ વાત અમે ભૂલીએ એમ નથી. અમારા સંઘમાં આવેલા કોઈ જીવોને હજુ સુધી અમે એમ જણાવ્યું નથી કે આમ વર્તો કે આમ કરો, એમ કોઈને અમે કહેતા નથી. એ નહીં, માત્ર શિક્ષાબોધ તરીકે જણાવ્યું છે. એટલે આ તમારું આત્મકલ્યાણ કરવું હોય તો આમ વાત છે, આંગળી ચીંધીએ એ તમને ઈચ્છા હોય તો, સામે તો ચાલીને કહેવાની કોઈ ફુરસદે નથી અને એ પ્રકારની પોતાની પદવી પણ નથી. એ રીતે એમણે પોતાને પોતાનું સ્થાન પણ બતાવી દીધું છે અને સત્સંગ કરવાનો, જ્ઞાની પુરુષનો સત્સંગ કરવાનો, મુમુક્ષુઓને પણ સત્સંગ કરવાનો એ એમણે પાત લીધી છે. 449માં મુમુક્ષુઓ પણ આપસમાં સત્સંગ કરવો, એ રીતે સત્સંગને મુખ્યતા વિશેષ આપી છે. અને આત્મકલ્યાણનો આત્મજ્ઞાનનો કોઈ નિમિત્ત હોય અથવા તો ઉપાય હોય તો સત્સંગ જેવો ઉપાય અમે કદી જાણ્યો નથી કે સાંભળ્યો નથી, એમ કરીને વાત લખી છે. થેન્ક યુ.